તારીખ 3/5/1987, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 101 અને 102 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 77.
દ્રષ્ટિના આનંદ ગુણ પ્રગટ છે, એમાં સમજી શકાય એવા કેટલાક ગુણોનું વર્ણન અનુભવ ગોચરપણે શાસ્ત્રથી પ્રસિદ્ધ છે. એમાં અહીંયા નિશંક ગુણની વાત કરી છે. અંતરબાહ્ય નિશંકતાને લીધે સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે. નિશંકતા નિર્ભયતાને ઉત્પન્ન કરે છે અને નિર્ભયતાને લઈને નિસંગતા સહજ રહી શકે છે. અસંગે ઊંડે આત્મતત્વ એની અસંગ દશા અર્થે નિસંગ દશા અર્થે પાયામાં નિશંક પણ હોય છે, મૂળમાં નિશંક પણ હોય છે. કારણ કાર્યની પદ્ધતિથી નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિશંકતા હોય છે. શ્રીમદજી તો આ પત્રોના મથાળા બનતા આવે છે, પત્ર લખે તો આવું મથાળું બની. અહીંયા નિશ્ચયનો વિષય લીધો છે. સમ્યક દ્રષ્ટિને પોતાનો અનુભવ થયો છે તે વિષયમાં અથવા તે સંબંધમાં તેને જરા પણ શંકા થતી નથી. શંકા નહીં થવાનું કારણ તે અનુભવમાં પ્રત્યક્ષપણું છે તે છે. જેમ કોઈ નિર્ણય જીવનની વાત હોય તો માણસ તેનાથી વિરુદ્ધ વાત સ્વીકારતો નથી. આ વાત અમારી નજરે જોયેલી છે અથવા કાનો કાન સાંભળેલો છે એમ ઇન્દ્રિય પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષનો એટલો વિશ્વાસ છે કે એ વિશ્વાસને જલ્દી બદલી શકાતો નથી. એમાં કદાચ ધોખામાં આવે છે, ભૂલમાં આવે છે માણસ. પણ અતિન્દ્રિય પ્રત્યક્ષ સ્વાનુભવમાં તો કાંઈ ફરક પડતો નથી, શંકા પડે. કેમ કે અનુભવના કાળમાં સ્વસંવેદન છે અને અતિન્દ્રિય આનંદનો અનુભવ છે. આ બે જ્ઞાનવેદન અને આનંદવેદનના પ્રકાર એવા છે કે અનંતકાળમાં ક્યારે પણ ન થયો હોય એવો એ અપૂર્વ અનુભવ છે. તેથી સમ્યક દ્રષ્ટિને એમાં શંકા પડતી નથી. વાત તો કોઈ પ્રતિપક્ષ એમાંથી ઉપજી હોય એવું લાગે છે કે કોઈ જીવને અનુભવનો ભ્રમ થાય છે કે મને પણ અનુભવ થયો છે. તો એને ભ્રમ થયો છે કે સાચો અનુભવ થયો છે એની ચકાસણી, એની ખાતરી, એની એનો કોઈ પુરાવો એવું કાંઈ હોઈ શકે કે હા હોઈ શકે? એમાંથી આ એક વાત છે કે સમ્યક દ્રષ્ટિને અનુભવમાં શંકા નથી. 14 બ્રહ્માંડમાં એટલે આખું જગત ના પાડે સમ્યક દ્રષ્ટિઓ મુનિઓ કેવળીઓ સિવાય. મિથ્યા દ્રષ્ટિઓનું આખું જગત ના પાડે કે આને અનુભવ નથી તો પણ મને શંકા પડતી નથી કે મને અનુભવ કોઈ સ્વીકારતો નથી, મારા અનુભવને કોઈ સ્વીકારતો નથી. માટે એ અનુભવ હશે કે નહીં હોય એવી શંકા એને પડતી નથી. સામાન્યપણે અનેક માણસો બહુજન સમાજ કહે એ વાત માન્ય કરાય છે, અને બાકીની વાત માન્ય કરવામાં આવતી નથી. અહીંયા એવું નથી. ધર્મના પ્રકરણમાં અને ધર્મના ક્ષેત્રમાં બહુજન સમાજ બહુમતીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અહીંયા તો એ સૂત્ર છે, એ સિદ્ધાંત છે કે સતને સત્યને સંખ્યાની કોઈ અપેક્ષા નથી. સત્ય કેવળ સત્ય છે જે સંખ્યા સાથે કાંઈ સંબંધ ધરાવતો નથી. પ્રત્યક્ષ જ્ઞાન અને પ્રત્યક્ષ આનંદ, અને ક્ષેત્ર અપેક્ષાએ અસંખ્ય પ્રદેશેથી એનું વેદન, અસંખ્ય પ્રદેશેથી એનું વેદન. જેને ભ્રમ થયો હોય છે એને અસંખ્ય પ્રદેશેથી વેદન હોતું નથી. એને એમ લાગે છે કે મને અહીંયા ઘણું સમાધાન છે, ઘણી શાંતિ છે મારા, એને માનસિક શાંતિ છે એટલે અહીંયા મન સંબંધીનો વિકલ્પ હોય છે. કોઈને અહીંયા મસ્તકનો વિકલ્પ રહે છે કે અહીંયા ઉચ્ચ સ્થાનની અંદર આનંદનો અનુભવ થાય છે. વેદાંતની અંદર એ વિષય ચાલ્યો છે કે અનિર્વચનીય અનુભૂતિ, એ લોકો પણ એને અનુભૂતિ કહે છે. તો દરેક ચીજ અનુભૂત અનુભવમાં આવે તેને અનુભૂતિ જ કહેવાય છે. રાગ પણ એક અનુભૂતિ જ છે. તો એ લોકો અહીંયા ભ્રમભ્રમભ્રમમાં અનુભવ થાય છે, અનિર્વચનીય આનંદનો એમ કહે છે. એ વાત પણ વસ્તુના વિજ્ઞાનને જોતા સ્વીકારી શકાય એવું નથી. કેમ કે પદાર્થ અખંડ છે, એના એક અંશમાં વેદન આવે તો એને અખંડ તત્વનો અખંડ પદાર્થનો સ્વાનુભવ નથી થયો એમ સિદ્ધ થાય છે. બીજું કે રાગથી ભીન પડ્યો છે એવા આનંદનો અનુભવ છે કે રાગથી ભીન પીડા વિનાના આનંદનો અનુભવ છે, શાંતિનો અનુભવ છે. જેને ભ્રમ થાય છે એ રાગથી ભીન પડેલો હોતો નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિ તો રાગને પર દ્રવ્યવત જાણે છે કે જાણે મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આ ચીજ નથી એમ જાણે છે. એવી ભિન્નતા, સ્પષ્ટ ભિન્નતા, યથાર્થ ભિન્નતા અને પૂરેપૂરી ભિન્નતા છે. એમાં ભ્રમ થવાવાળાને એ પ્રકાર નથી બનતો. ભ્રમ થવાવાળાને તો રાગ સહિતનો અનુભવ છે એટલે રાગની ભિન્નતા એને થતી નથી, એમ ફરક પડે છે. બીજું કે 14 બ્રહ્માંડમાં જેટલી જગતની પ્રતિકૂળતાઓ છે તે સર્વ પ્રતિકૂળતાઓનો ગંજ ખડકાય તો પણ પોતાના અવ્યાબાધ સ્વરૂપને સમ્યક દ્રષ્ટિ અનુભવે છે. એ અનુભવમાં એને એવો અનુભવ છે કે આ કોઈ પ્રતિકૂળતાઓ મારા અવ્યાબાધ સ્વરૂપને બાધા કરવા સમર્થ નથી, બાધા પહોંચાડવા સમર્થ નથી. સાત ભય ન હોય એટલે કે સર્વ ભય ન હોય. સાત ની અંદર બધા આવી જાય છે. સાત એવા મોટા ભય છે કે બાકીના ભય એના પેટામાં છે બધા. એટલે સપ્ત ભય રહી છે સમ્યક દ્રષ્ટિ. એ વિષય સમય સારના નિર્જરા અધિકારમાં લીધો છે આચાર્ય ભગવંતે. એનો અર્થ કે સમ્યક દ્રષ્ટિને કોઈ ભય નથી. આ લોક ભય ને પરલોક ભયમાં 14 બ્રહ્માંડના ભય આવી ગયા. પરલોકમાં ગમે તે, આ લોક સિવાયના ગમે તે લોકમાં એનો પ્રતિકૂળતાનો પ્રસંગ આવે, સમ્યક દ્રષ્ટિને ક્યાંય શંકા પડતી નથી. પોતે નિત્ય છે અને શાશ્વત છે તેથી મારો કોઈ નાશ કરશે એ પ્રકારનો ભય પણ, એટલે અકસ્માતથી કે મરણથી મારો નાશ થશે એવો ભય સમ્યક દ્રષ્ટિને થતો નથી. સમ્યક દર્શન થયા પહેલા જીવ ગમે એવો હિંમતવાન, શૌર્યવાન, વીર્યવાન દેખાતો હોય તો પણ ભય સહિત છે. મોટી મોટી હિંમત દેખાડનારા, હિંમતથી મોટી મોટી વાત કરનારા ભયવાન થઈ જાય છે. સમય દ્રષ્ટિ ભયવાન થતા પરિણતિ ચાલુ રહે છે. જે ફેર પડે છે એ ઉપયોગમાં ફેર પડે છે, અને તે પણ ઘણી દશા પહેલા એ સ્થિતિ સંભવિત છે. એટલે ચોથે અને પાંચમા ગુણ સ્થાને ઉપયોગની અસાધ અવસ્થા થઈ શકે. કોઈ રોગ વિશેષ હોય અથવા કોઈ એ પ્રકારનું ઔષધ હોય જે વ્યવહાર થવા માટે વપરાવવા કરવામાં આવે એ થઈ શકે છે ચોથા અને પાંચમા ગુણ સ્થાન સુધી. છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ભૂમિ કદી અસાધ થતા નથી, એનો ઉપયોગ નથી થતા, કેમ કે એને ક્ષણે ક્ષણે બહુ તીવ્ર જાગૃતિમાં છે, કેવળ જ્ઞાન લેવાની તૈયારીમાં છે. અને કેવળ જ્ઞાન લેવા માટે એમનો પુરુષાર્થ રમઝટ બોલાવે છે, દિવસ રાત, રાત્રે ને દિવસ. લીધું કે લેશે કેવળ જ્ઞાન, શ્રેણી માનવાની તૈયારી માનવા પુરુષાર્થ કરે છે. એ મુનિને કોઈ ઔષધ આપી દે, કોઈ એવો કેફી પદાર્થ આહારમાં આપી દે, કે કોઈ એને એવો અકસ્માત થાય, શરીરમાં ઘાત થાય, મુનિને અસાધપણું આવતું નથી, વેદાંતપણું થતું નથી. એટલી જાગૃતિ તથા પાંચમા ગુણ સ્થાનવાળા સાધક જીવોને એની અસર થાય છે. એ એમ બતાવે છે કે એટલો શરીર સંબંધી રાગ જી છે, મુનિને શરીર સંબંધી રાગ નથી, એમ એમાંથી ફલિત થાય છે. એમાંથી નિષ્કર્ષે નીકળે છે કે એમની ચારિત્રની વિતરાગતા એટલી છે કે શરીર સંબંધીનો ઉપયોગ નથી. આત્મ ઉપયોગ એટલો બધો છે કે શરીરના ફેરફારો એમના પરિણામની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવતા નથી. નીચે એટલો ચારિત્ર મૂળનો રાગ હોય છે ચોથા પાંચમા ગુણ સ્થાને, શરીરની શાતા શાતા ઔષધ આદિમાં ત્યાં એ પરિસ્થિતિ બને છે. તો પણ પરિણતિમાં જાગૃતિ છૂટતી નથી, પરિણતિ ચાલુ રહી છે, ઉપયોગને આવરણ આવે છે. પર્વત ઉપરથી ફેંકે તો બે ભાન ન થાય, પાણીમાં ડૂબાડે તો બે ભાન ન થાય, અગ્નિમાં સળગાવે તો બે ભાન ન થાય, અને ઘાણીમાં પી લે તો પણ બે ભાન ન થાય. આ બધા પ્રસંગ બને છે, બન્યા છે અનંત કાળમાં મુનિઓને, અને કોઈ મુનિ ત્યાં બે ભાન થયા નથી. ચોથા ગુણ સ્થાને એટલો રાગ છે ચારિત્ર મૂળનો દેહ પ્રત્યે, ત્યાં અસર થાય છે, ત્યાં દેહ સંબંધીની અસર જોવામાં આવે છે. પણ ત્યાં એમ જાણે છે કે દેહને કારણે ને પ્રતિકૂળતાને કારણે નથી, મારા રાગને કારણે છે, મારા દોષને કારણે છે એમ જાણે છે, નિમિત્ત ઉપર દોષ આપતા નથી. એટલી વાત ત્યાં પણ અપેક્ષિત છે, જગતની દૃષ્ટિથી એ વાત નથી કે ઔષધની અસર થાય કે અશાતાની અસર થાય, એવી રીતે વાત. હા, ઉદય છે, પણ એટલા ઉદયમાં મુનિ નથી આવતા, મુનિ નથી ઉદયમાં પકડાતા. અપ્રતિબંધ વિહારી કયા છે એટલે તો મુનિને અપ્રતિબંધ દશા કહે છે. બાહ્ય દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો પ્રતિબંધ મુનિરાજને થતો નથી એમ છે. સમ્યક દ્રષ્ટિ નિશંક છે, અનુભવને વિશે નિશંક છે, એવી જ રીતે અનુભવનો વિષય જ્યાં જ્યાં છે ત્યાં પણ એ નિશંક છે. સ્વાનુભવના બીજો વિષય છે સિદ્ધાંત છે, પ્રયોજનભૂત આત્માના હિત રહિતના પ્રયોજન સંબંધીનો જે સિદ્ધાંત છે એમાં સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે, એમાં એનો ક્યારે પણ અભિપ્રાય આત્માને અહિત થાય એવા સિદ્ધાંત સ્વીકારવામાં સંમત થતો નથી. 14 બ્રહ્માંડ ફરી જાય તો પણ એની નિશંકતા સિદ્ધાંતિક વિષયની છે, એ જ એની નિશંકતા દેવ ગુરુ સંબંધીની છે. સિદ્ધાંતમાં શાસ્ત્ર સિદ્ધાંત આવી ગયા. એ સિદ્ધાંતના કહેનારા જે ગુરુ છે, જે જ્ઞાની છે, સત્પુરુષ છે અને જે કેવળી સર્વજ્ઞ છે, એ બધામાં કોઈ જગ્યાએ સમ્યક દ્રષ્ટિને શંકા પડે નહીં કે એ સંબંધીનું ભયવાન પણ એને ઉત્પન્ન થાય નહીં. એમ અંતર બાહ્ય નિશંકતા એ સમ્યક દ્રષ્ટિનો ગુણ છે. નિશંકતા છે, નિર્ભયતા છે, આત્મનિશંકતા તો ચોથા ગુણ સ્થાને જે 8 મૂળ ગુણ ઉત્પન્ન થયા, 8 અંક સમ્યક દ્રષ્ટિના જે થયા છે એમ આવી જાય છે. પણ 4 ક્રમો જેટલો દોષ ત્યાં થાય છે એટલી અપેક્ષા રાખીને વાત છે. મુનિરાજની તો એ પણ નથી, તો શ્રદ્ધા ઉપરાંત ચારિત્રનો વિકાસ એટલો છે. ચારિત્રનો વિકાસ એટલે સ્વરૂપની સ્થિરતા એટલી વધેલી છે, સ્વરૂપની જાગૃતિ એટલી વધેલી છે કે બીજાને પણ ખાતરી થાય કે આત્માના આરાધક, આત્માની સાધના કરનારા સાધુ આવા હોય છે. એ જગતમાં એક આશ્ચર્ય ઊભું કરેલી એમની અચિંત્ય દશા હોય. અસ્થિરતા સહજ અને સ્થિરતા પણ સહજ. પરિણમન તો ખરેખર ત્રણેય કાળનું, છય દ્રવ્યોનું, અનંતા દ્રવ્યોનું સહજ જ છે. પણ કેટલાક જીવો કરતા બુદ્ધિ એમ માને છે કે હું કરું છું તે થાય છે, મારામાં અને બીજા પદાર્થ એનું અજ્ઞાન છે. છ દ્રવ્યના ત્રણેય કાળના પર્યાયો સહજ છે, પોતાના ગુણધર્મનું સાર વ્યક્ત થાય છે. એને ફેરવવા ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈ સમર્થ નથી. એટલું સહજ પરિણમન છે. પદાર્થ સહજ છે, એનું પરિણમન વિકારી કે અવિકારી બધું સહજ છે. પણ જીવને અજ્ઞાનથી કર્તૃત્વ બુદ્ધિ થાય છે. સ્વરૂપનું અજ્ઞાન પરિણામના કર્તૃત્વને ઉત્પન્ન કરે છે, સ્વ પદાર્થમાં અને પર પદાર્થમાં. એ સ્વરૂપનું અજ્ઞાન છે, એ કર્તૃત્વને ઉત્પન્ન કરનારું. આ વિશે ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યો. કેમ જીવ સહજ પરિણમન હોવા છતાં કરતા થાય છે કે એને એ સહજતાના જ્ઞાનનો, વસ્તુના જ્ઞાનનો અભાવ છે. માટે એમ થાય છે કે હું કરું ત્યાં થાય, હું જેમ કરું તેમ થાય, મારામાં પણ હું કરું એમ થાય, શરીરમાં પણ હું કરું એમ થાય, બીજા સંયોગમાં પણ હું કરું એમ થાય. બેંકમાં મારી સહી હોય તો પૈસા ઉપડે, નહીં કરવું પડે નહીં, બરાબર છે ને? ખોટી વાત છે, એવું નથી. પણ તને ભ્રમ થાય છે, ચોક્કસ પ્રકારના સંયોગોની ગોઠવણીમાં તને ભ્રમ થાય છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. કોપી કરીને લઈ જાય છે કે નહીં માણસો? હે, બીજાના ખાતામાં તો બીજો ઉપાડી ગયા ના પ્રસંગ છે કે
નહીં?
પરમાગમ સાર માં ગુરુદેવ ના હસ્તાક્ષર માં બોલાય બોલાવા છે. ત્રીજો ગોળ છે, સ્વયં પોતાના હસ્તાક્ષરમાં છે. ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન તે રાગ દ્વેષનું કર્તૃત્વ મનાવે છે. હું રાગ દ્વેષ અને રાગ દ્વેષના વિષયભૂત સુગળ પદાર્થનો કરતા હર્તા છું, એ પોતાના અકર્તા ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન છે એને લઈને છે. જો એને સ્વરૂપનું અકર્તા સ્વભાવનું સહજ સ્વરૂપનું જ્ઞાન થાય તો છ દ્રવ્યના સહજ સ્વરૂપનું એના પરિણમનનું પણ એને જ્ઞાન થાય. અંતર જ્ઞાન ને અને બાહ્ય જ્ઞાન ને આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, જે અહીંયા લીધું ને કે અનુભવમાં શંકા નથી તો બારમાં પણ એને શંકા નથી, એવો નિશ્ચય વ્યવહારનો મેળ છે પરિણામ. રાગ દ્વેષનું કર્તૃત્વ થતા અથવા રાગ દ્વેષનું કર્તૃત્વ હોવાને લીધે અકર્તા એવો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એ દ્રષ્ટિમાં આવતો નથી, અને તેથી પરિભ્રમણનું મૂળ એવું જે રાગ દ્વેષનું કર્તૃત્વ અથવા એવું જે અજ્ઞાન એ સંસારનું બીજભૂત છે, મૂળિયો છે, ત્યાંથી પાંગરે છે સંસાર. અને આ એક મુદ્દા ઉપર કર્તાપણાના એક પાસા ઉપર સમયસારના બધા અધિકારોનું વર્ણન આ પાસું મુખ્ય રાખીને કર્યું છે. સમયસારનો વિસ્તાર આ પાસાના મુખ્યતા આ પાસાની મુખ્યતા છે. એટલે જીવ અધિકાર, અજીવ અધિકાર, બધા અધિકારમાં એ પાસાથી શૈલી કથન શૈલી ચાલી છે. એ ઉપરાંત મુખ્ય અધિકાર લીધા કર્તા કર્મ અધિકાર અને સર્વ વિશ્વ જ્ઞાન અધિકાર, એ તો બંને એ વિષયના જ અધિકાર છે. એટલે શાસ્ત્રનો બહુભાગ એ વિષય મુખ્ય વિષયને સીધે સીધો સ્પર્શે છે, અને બીજા પ્રકરણમાં પણ એ જ દ્રષ્ટિકોણ મુખ્ય રાખીને આચાર્ય ભગવાને કથન કર્યું છે. બાહ્ય દ્રષ્ટિથી જોવે તો એને એમ લાગે કે આ શાંત છે ને આ અશાંત છે. દેવલિંગ મુનિના નો સમર્થ દ્રષ્ટાંત ગુરુદેવ એવા શબ્દોમાં આપે, દ્રૈલિંગી મુનિની ચામડી ઉતરડીને ખાર છાંટે એટલે બળે તો પણ ગુસ્સે ન થાય, એના મુખની રેખા ફરે નહીં, આંખનો ખૂણો લાલ થાય નહીં, આંખ લાલ થાય નહીં, આંખનો એક ખૂણો પણ લાલ થાય. આવી શાંતિ પાડે તો પણ એ અભંગ સુધી આવું કરી શકે છે, અભંગ જેવું પણ આવી બાહ્ય શાંતિ રાખી શકે છે. એ ક્ષણિક શાંતિ છે, પાછો એ જીવ તીવ્ર કષાયમાં આવ્યા વિના રહેતો, કેમ કે અનંત શાંતિનો પિંડ છે એનું એને શ્રદ્ધાન નથી, એનું એને જ્ઞાન નથી. સાચી શાંતિ શાંતિનું જે સ્વરૂપ આત્મા છે એને એનું શ્રદ્ધાન નથી, એને એનું જ્ઞાન નથી, એને એનું આચરણ નથી. આ કૃત્રિમ શાંતિ છે. સમ્યક દ્રષ્ટિને ક્રોધ થાય તો પણ એ રસ ગુણ વિનાનો હોય છે, ખડના ભડકા જેવો હોય છે. ખડનો ભડકો ક્ષણિક મોટો દેખાય પણ પાછો ક્ષણમાં શાંત થઈ જાય છે. મિથ્યા દ્રષ્ટિની અશાંતિ ખેરના અંગારા જેવી હોય છે, એટલો બધો ભડકો ન દેખાય પણ એનો તાપ છે એ જલ્દી મટે તૈયાર કરે. બાહ્ય દ્રષ્ટિ અશાંત લાગે, આ અશાંત લાગે, પણ આ અંતર દ્રષ્ટિનો વિષય છે, બાહ્ય દ્રષ્ટિનો વિષય નથી. એકસો ને એક નું બોલ્યું, 102 આત્મસ્વરૂપનો મહિમા કર્યો છે. જે આત્મસ્વરૂપનો મહિમા સર્વ અનંત તીર્થંકરો એ દિવ્ય ધ્વનિમાં કર્યો છે. બીજી રીતે એમ કહી શકાય કે સર્વ અનંત તીર્થંકરોની દિવ્ય ધ્વનિનો કોઈ મુખ્ય વિષય હોય તો તે આત્મસ્વરૂપનો મહિમા છે. અનંત મહિમાવંત આત્મસ્વરૂપને દિવ્ય ધ્વનિમાં મહિમાથી કહેવામાં આવ્યું છે, અને તે જ મુખ્ય વિષય રહ્યો છે. છતાં પણ એનો મહિમા પૂરેપૂરો દિવ્ય ધ્વનિ કરી શકી નથી. દિવ્ય ધ્વનિ પણ એક પુદગળાત્મક વચન વર્ગણા છે કે જેનામાં આત્માનો પૂરેપૂરો મહિમા કહેવાનું સામર્થ્ય નથી. અમુક હદ સુધી એ મહિમા કરે છે. જેટલો જ્ઞાનમાં આત્માનો મહિમા છે એટલો વાણીમાં દિવ્ય ધ્વનિમાં પણ આવતો નથી. તો છદ્મસ્થની વાણીમાં આવવાનો તો પ્રશ્ન પણ રહેતો નથી. છતાં પણ જ્ઞાનમાં આત્માનો મહિમા હોવાને લીધે વાણીમાં એક કિંચિત જેટલો વાણીનો યોગ હોય છે એટલો મહિમા આવ્યા વિના પણ રહેતો નથી. આ એક કુદરતી પરિસ્થિતિ છે. અનંતમાં ભાગે છે એટલો બધો મહિમા અંતાત્મા પદાર્થ છે કે જેનો મહિમા કહી શકાય કથી શકાય એવી વસ્તુ સ્થિતિ જ નથી. આમ છે આપણે થોડી ચર્ચા કે સ્વીકારી દ્રવ્ય સામાન્ય પર્યાયને લેતું નથી, પર્યાયને કરતું નથી. કેમ કે એક વિશેષ તત્વ છે, આ એક સામાન્ય તત્વ છે. એટલે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ પર્યાયનો દાતાર નથી એમ એક ન્યાયથી કહેવાય છે. તો ધ્રુવમાંથી પર્યાય આવતી નથી, આવે છે એમ પ્રમાણ અપેક્ષા એ કહેવાય છે, અને નથી આવતી એમ પણ કહેવાય છે. વસ્તુ સ્થિતિ અનેકાંતાત્મક છે અને એનું જ્ઞાન પણ અનેકાંતાત્મક હોય તો એમાં વિષય વિરોધ કે જ્ઞાનમાં વિરોધ સમજણનો વિરોધ ઉત્પન્ન થતો નથી. એવી જે સ્વતંત્ર પર્યાય, એ પર્યાય જો આત્મસન્મુખ થાય, ધ્રુવની સન્મુખ થાય, તો એમાં કેવળ જ્ઞાનને પરમાનંદ ઉત્પન્ન થઈ જાય. અજ્ઞાન વિના અર્થાવબોધ સામાન્યને નહીં આલિંગે તેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. વિષ્મબોધ છે અલિંગણનો. એ અર્થાવબોધ સામાન્ય એટલે ત્રિકાળી ધ્રુવ પદાર્થ, એને નહીં આલિંગિત એટલે એને સ્પર્શ પણ કરતી નથી, માત્ર એની સન્મુખ થાય છે. અંદર કેવળ જ્ઞાનને પરમાનંદ થાય છે. એટલો તાપ છે ધ્રુવનો કે એની સામે જોનારની આ દશા થાય છે. એમ કોઈ કે સૂર્યની સામે ફલાણી ચીજ રાખશો તો શુદ્ધ થઈ જશે, એનો મેલ નહીં રહે. સૂર્યના તડકામાં સૂકવે છે ને, મળ નાશ કરવા માટે, શરીરનો મળ નાશ કરવા માટે સૂર્ય સ્નાન કહેવામાં આવે છે. સૂર્યના કિરણોનું સ્નાન કરે છે. એવા એના અનેક પ્રકાર છે. એટલો એ તેજસ્વી પદાર્થ છે કે સૂર્ય સૂર્યની જગ્યાએ છે. સૂર્ય કઈ શરીરમાં આવતો નથી, શરીર સૂર્યમાં જાય. એમ પર્યાય દ્રવ્ય ત્રિકાળી દ્રવ્યમાં જતી નથી ને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ પર્યાયમાં આવતો નથી, તો પણ જે સન્મુખ થનારી પર્યાયને કેવળ જ્ઞાનને પરમાનંદની અનંત પૂર્ણ ગુણોની શુદ્ધતા ઉત્પન્ન થઈ આવે તો વસ્તુમાં સામર્થ્ય કેટલું છે એનો અંદાજ મૂકી દેવો, ત્રિરાશિ મૂકી દેવો. એટલું બધું સામર્થ્યવંત છે કે જેના સામર્થ્યને બતાવવા માટે કહેવા માટે પદાર્થ નથી, શબ્દો નથી, અનંત સામર્થ્ય છે એમ કહીને બંધ થઈ જવું પડે. પ્રમાણનો વિષય જો જે દ્રવ્ય છે આખો પદાર્થ, એ અપેક્ષાથી પદાર્થને જોવામાં આવે તો પદાર્થ પોતે પોતાની અવસ્થા ઉત્પન્ન કરે છે. બરાબર. એક પદાર્થનું જ અંગ છે, પદાર્થનો જ અવયવ છે કે જે સ્વયં પદાર્થ પોતે ઉત્પાદગી કરનારો છે એનો. પણ પદાર્થનો જે ત્રિકાળી ધ્રુવ અંશ છે, તટસ્થ અંશ છે, એ અંશને જોવામાં આવે તો એ અંશ કાંઈ કરતો નથી, નિષ્ક્રિય અંશ છે. કારણ પણ નથી, બંને નથી. એટલે પદાર્થને કયા દ્રષ્ટિકોણથી જ્ઞાનમાં લેવો છે એના ઉપર એ પદાર્થનું જ્ઞાન થાય છે કે પદાર્થ કેવો છે. બંને પરખાથી પદાર્થનું જ્ઞાન યથાર્થ હોવું જરૂરી છે, આવશ્યક છે, કે જેથી એને પદાર્થ જ્ઞાનને વિશે કોઈ ભ્રમણા ન થાય, કલ્પના ન થાય. બંને પડખા એને સમજમાં હોવા જોઈએ. આ પ્રમાણનો વિષય છે ને પેલો નિશ્ચય નહીં નો વિષય છે, બસ આટલો ફેર છે. પેલો નિશ્ચય નહીં નો વિષય છે, પેલો પ્રમાણનો વિષય. દ્રષ્ટાંતમાં એક લઈએ કે અરીસાનું જે ઉપલી સપાટી છે એમાં પ્રતિબિંબોનું આવાગમન છે, બીજા આકારો એની અંદર ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, ઉત્પન્ન થાય છે એની સપાટી ઉપર. પાછળ જે કાચનું દળ છે એમાં કાંઈ થતું નથી, દળ અને અવસ્થાને બહુ છેટું નથી, છતાં દળ તે દળ છે અને ઉપલી સપાટી તે ઉપલી સપાટી છે. ફેરફારો, જ્ઞેયાકારો, અનેક પ્રકારના પ્રતિબિંબના આકારો અરીસામાં થાય છે, દળ કુટસ્થ રહે છે. એમાં ત્રિકાળી સ્વભાવ ચૈતન્ય દળ છે, જ્ઞાનાકારો જ્ઞાનની પર્યામાં થાય છે, એ ચૈતન્ય દર્પણની ઉપલી સપાટી છે. એમ દળથી દૂર નથી, છતાં દળ સ્વરૂપે પણ નથી. એ તો માનવું પડશે કે નહીં, દળ છે એ સપાટી સ્વરૂપે નથી, સપાટી દળ સ્વરૂપે નથી. અતદભાવ છે એ તો અતદભાવ સ્વીકારવો જ રહ્યો. ગુણને પર્યાય નજીક છે, દ્રવ્યને પર્યાય નજીક છે, પર્યાયની પાછળ આખું દ્રવ્ય ઊભું છે, સપાટીની પાછળ જેમ દળ છે, તેમ છતાં પર્યાયત્વ છે તે ગુણત્વ નથી અને ગુણત્વ છે તે પર્યાયત્વ નથી. એને પ્રવચન સારમાં અતદભાવ કહ્યો છે. ગુણભાવ તે ગુણભાવ છે અને પર્યાય ભાવ તે પર્યાય ભાવ છે. પર્યાય ભાવ અનિત્ય છે અને ગુણ ભાવ છે એ નિત્ય છે. બે વચ્ચે કોઈ મોટો સ્વભાવ ફેર હોય તો આ મોટો સ્વભાવ ફેર છે કે એક નિત્ય છે અને એક ક્ષણિક છે, અનિત્ય છે. આટલો મોટો બે વચ્ચે ફેર છે. જો બંને એક થાય તો બંનેનો નાશ થાય, પણ એવું તો બનતું નથી. એટલે એ વિષય ત્રિકાળી શાશ્વત તત્વમાં, નિત્ય તત્વમાં સ્થિર થવા અર્થે એવો આધાર લેવામાં, અવલંબન લેવામાં આવે છે કે હું અખંડ છું. આ દ્રષ્ટિમાં એ શિક્ષામાં ભૂલમાં તો એ આવ્યું કે મને દ્રવ્ય પ્રત્યે આલંબન, એમ દ્રવ્ય પ્રત્યે આલંબન લેતા પર્યાયને આવવું હોય તો આવે, પર્યાયને મારું આલંબન લેવું હોય તો લઈએ, હું પર્યાયનું આલંબન લેતો નહીં. એમ હું પણ સ્થાપે છે એમાં પર્યાયમાં અનાદિનું હું પણ ઉઠાવી લે છે અને સ્વદ્રવ સામાન્ય ધ્રુવદ્રવ દ્રવ્યમાં હું પણ એવી રીતે સ્થાપવામાં આવે છે કે પર્યાયને આવવું હોય તો મારા પ્રત્યે આવે, બીજા પ્રત્યે જવું હોય તો પર્યાય પર્યાયનું જાણે, હું મારામાં આવે બરાબર છે, હું મારામાં બરાબર સમવસ્થિત છું, સમ્યક પ્રકારે અવસ્થિત છું, એમ પર્યાયમાં ભાવ થતો હોવાથી આપોઆપ પર્યાય એ બાજુ આવે છે, લાવવી પડતી નથી. તો પણ એ દ્રવ્ય સામાન્યને એની અપેક્ષા નથી આવનારી પર્યાય પ્રત્યે પણ. આનું નામ એને હું પણ સ્થાપ્યું એમ કહેવામાં આવે છે. તો ત્યાં અનેક પ્રકારની વિવિક્ષાઓ ચાલી છે કે પર્યાય આત્માનું ધ્યાન કરો તો ખરો, મારું ધ્યાન પર્યાય કરો તો ખરો, હું પર્યાયનું ધ્યાન કરતો નથી, અથવા ધ્યાન વિનશ્વર છે અને હું આત્મા સદાય અવિનશ્વર છું. એક સમયની પર્યાયનો ધ્યાનનો નાશ થાય છે ત્યારે મારો નાશ થતો નથી, હું અખંડપણે એમને ઊભો રહી જાઉં છું અને પર્યાય આવે જાય છે. પર્યાય મને અવલંબે છે ત્યારે એ પર્યાય મારી પ્રદક્ષિણા કરે છે, પણ હું કાંઈ પર્યાયની પ્રદક્ષિણા કરતો નથી. મેરુની પ્રદક્ષિણા કરે તો એમાં મેરુનો કેટલો ફાયદો થાય? ભાવ પર્યાયમાં થાય છે, છતાં પણ એમાં અહમ પણ સ્થપાતું નથી. પર્યાય દ્રવ્યની સાથે એવી વાત કરે છે કે હું તો દ્રવ સ્વરૂપે છું, હું તો દ્રવ સ્વરૂપે છું, એમ પર્યાય થઈને દ્રવના ભાવનો, દ્રવ સ્વભાવનો પોતામાં આવિર્ભાવ કરે છે. એટલે સદ્રશ ભાવે, અનિત્ય રહીને પણ એ સદ્રશ ભાવે પરિણમે છે. એનું અનિત્યપણું ભલે છૂટતું નથી, પણ એમાં દ્રવ સ્વભાવનો ભાવ આવિર્ભાવ થાય છે અને ત્યારે એમાં અશુદ્ધતા રહેતી નથી, એમાં દુઃખ રહેતું નથી, એટલી વિશિષ્ટતા ઉત્પન્ન થાય છે. મળ એમાં સાફ થઈ જાય છે અને દુઃખ પણ એમાં ચાલ્યું જાય છે. પહેલા દિવસે આ બે ગુણ થાય છે. એક વિકલ્પ છે, પણ એનું વાચ્ય લીધું છે. એનું વાચ્ય એ છે કે હું ત્રિકાળી છું અને મારાથી બાહ્ય એવું જે પર્યાય તત્વ છે એ મારું ધ્યાન કરે ન કરે, એથી મને મારી પૂર્ણતાને શું ફેર પડે છે, મારા સામર્થ્યને શું ફેર પડે છે, મને શું એથી લાભ નુકસાનનો સવાલ ઊભો થાય છે કે કાંઈ નહીં. મારું ત્રિકાળી સામર્થ્ય એટલું બધું અગાધ, અપરિમિત ને અમર્યાદિત છે કે જેને પર્યાય, વર્તમાન પર્યાયની શુદ્ધિ અશુદ્ધિ બાધા પહોંચાડતી નથી. જગતના પદાર્થનો ભય અને શંકા તો રાખવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? આમ સમ્યક દ્રષ્ટિ નિશંક છે, એટલો સમ્યક દ્રષ્ટિ નિશંક છે. એ બીજાની તો કોઈ વાત જ નથી. બધા વર્તમાન પર્યાયથી માંડીને બધા જ તમામ પ્રકારના બીજા જીવ, સચેતન અચેતન, સચેત અચેતન મિશ્ર પદાર્થો બહારને બહાર લોટે છે, બહારને બહાર પરિણમે છે. કોઈ મારા સુધી પહોંચવાની, કોઈનામાં પહોંચે જ નથી, પહોંચવાની શક્તિ જ નથી. પછી ભય છો, ખેદ છો, ચિંતા છે, દુઃખ શેનું, ગભરાટ શેનો અને શંકા શેની, એ બધું ચાલ્યું જાય છે. સમય દ્રષ્ટિને કાંઈ રહેતું નથી. બે, આત્મા સર્વોત્કૃષ્ટ છે અને આશ્ચર્યકારી છે. સ્વરૂપ કેવું છે કે જગતના સર્વ પદાર્થથી ઉત્કૃષ્ટ છે. જગતના તમામ પદાર્થો એનાથી અનુત્કૃષ્ટ છે, એનાથી હેઠ છે. ચાલુ ભાષામાં કહીએ તો એનાથી હેઠ છે. આત્મા ઊંચે છે, એનાથી બધે નીચે છે, બધા જ નીચે છે. કોઈને વિશેષ સ્થાન દેવા યોગ્ય નથી, પોતાથી વિશેષ કોઈને સ્થાન દેવા યોગ્ય નથી. હવે જો કેવળ જ્ઞાની શ્રી ભગવાનથી માંડીને ગુરુ ભગવાનથી માંડીને બધા એમ કહે, શાસ્ત્રજી બધા પણ એમ કહે કે તારાથી કોઈ ઊંચું નથી, તો તને એમ સ્વીકારવામાં શું માંગો છે ભાઈ? તને નીચ કહીએ તો તું એ સ્વીકાર ન કર કે ના ભાઈ, તમે મને નીચ કહો પણ મારી હું એ રીતે નીચતા સ્વીકારવા તૈયાર નથી. પણ સર્વોત્કૃષ્ટ પદ જો તારું છે એમ કહે તો તને સ્વીકારવામાં શું માંગો છે? આ જીવને પોતે પોતાને પૂછવા યોગ્ય એવો પ્રશ્ન છે. તો થાય દુખી, હાડકા ચામડાને સર્વોત્કૃષ્ટ માન્યું છે અને અંદરમાં નજીકમાં રહેલો ભગવાન છે એને ભૂલી ગયો છે, એને ઉત્કૃષ્ટ માનીને ભગવાનને ભૂલ્યો છે, પરમાત્માને ભૂલ્યો છે, અનાદર કર્યો. શરીરનો આદર કરતા પરમાત્માનો અનાદર કરી નાખ્યો, એ ગુનો છે ને એની સજા પણ પરિભ્રમણ છે. બીજું કાંઈ જન્મ મરણનું દુઃખ, ચાર ગતિનું દુઃખ એની સજા છે. હવે તને ઈષ્ટ લાગે તે કર, ઠીક લાગે તે કર. વાત ચોખ્ખી બહાર આવી છે. આત્મા સર્વોત્કૃષ્ટ છે અને આશ્ચર્યકારી છે, મહા આશ્ચર્યકારી છે. જગતમાં જેટલા આશ્ચર્યના પ્રસંગ છે એ આત્માના આશ્ચર્યકારી સ્વરૂપ પાસે કાંઈ નથી, નહીવત છે, એવું આશ્ચર્યકારી છે. પણ એ જેવું છે એવું જ્ઞાનમાં આવ્યા વિના, એનો ભાવ ભાષા વિના, આ બધા શબ્દો ટુંબડીમાં કાંકરા ખખડતા હોય એવા લાગે. ટુંબડીમાં કાંકરા એ કહેવત છે, આપણે ગુજરાતીમાં ઇડિયમ છે. કોઈ ન સમજાય ત્યારે એમ કે ભાઈ આ શું કહે છે બધું, આપણને તો ટુંબડીમાં કાંકરા જેવું લાગે છે. ટુંબડીમાં કાંકરા ખખડે એનો અર્થ કાંઈ ન હોય, એનો અર્થ કાંઈ થાય, એનો કાંઈ અર્થ ન થાય. એમ આત્મા મહા આશ્ચર્યકારી પદાર્થ છે, પણ એનું સ્વરૂપ સામે જ્ઞાનમાં આવ્યા વિના એ આશ્ચર્યકારી શબ્દ ટુંબડીમાં કાંકરા જેવો લાગે છે. કોને ખબર કેવું આશ્ચર્ય છે, શું ખબર કેવું આશ્ચર્ય છે, એમ થાય ને. આવો વિષય છે. એટલે એમ કે છે કે ભાષામાં બહુ મર્યાદિત વિષય આવે છે, અને ભાષા બહાર અમર્યાદિત ભાવ રહી જાય છે કહેવાનો, એવું આત્મા છે. અનેક ગોળ છે સ્વરૂપ મહિમાના વિષયમાં આ શાસ્ત્રની અંદર, અનેક ગોળ છે એમાં, અનેક પડખેથી જુદી જુદી રીતે મહિમા કયો છે. કોઈ પણ રીતે જીવને પોતાના સ્વરૂપનો ભાવ ભાસે એમ ત્યાં આ કથનનો, કથનની પાછળ હેતુ અથવા આશય રહેલો, કે આમ કહેતા કોઈ રીતે જીવને ભાવ ભાસે છે, કોઈ રીતે મહિમા આવે છે, અથવા જો જ્ઞાનીઓ આનો આટલો બધો મહિમા કરે છે અને એમ કહે છે કે અનંત તીર્થંકરો એ પણ આ જ મહિમા કર્યો છે, તો છેવટે ઓઘે ઓઘે એની મહિમા કરે ને, એમાંથી ઓઘે ઓઘે પર પદાર્થનો મહિમા છોડે, આત્મ સ્વરૂપનો મહિમા કરતા કરતા સાચો મહિમા કરવા સુધી પ્રયત્ન કરી, અને સાચો મહિમા એના જ્ઞાનમાં આવે તો થાય એવો આશય છે. ઓઘ સંજ્ઞા તો કઈ ઈચ્છનીય નથી, પણ પહેલા એવું બને છે કે ભાવ ભાષણ ન થાય તો ઓઘે ઓઘે પણ મહિમા આવે છે, પણ એ ઓઘ સંજ્ઞામાં રહેવા જેવું નથી. રહે તો પાછું જાડું થઈ જાય, બધું નિશાદ જાડું થઈ જાય. પહેલા જગતનો મહિમા છોડી અને ઓઘ સંજ્ઞા એ પણ આત્માનો મહિમા કરે ત્યારે થોડું નિશાદ પાતળું પડે, દર્શનનું હવે પાતળો પડે, પણ ઓઘ સંજ્ઞામાં એમ નેમ રહી જાય તો પાછું મિથ્યા સરળ થઈ જાય. એવો એ દર્શનનો વિચિત્ર સ્વભાવ છે. દેવગુરુ શાસ્ત્ર સાચા, ખોટા દેવગુરુ શાસ્ત્ર છોડી અને સાચા દેવગુરુ વિતરાગી દેવગુરુ શાસ્ત્રની નજીક આવે તો દર્શનનું મંદિર થાય, પણ પાછો જો ત્યાં ને ત્યાં અટકી જાય તો વળી પાછો દર્શનનું તીવ્ર થાય, વળી પાછો ગ્રહિતમાં ચાલ્યો જાય. આ દિગંબરો પણ અન્ય દેવ દેવલાને કેમ માનવા માંડ્યા? પ્રાયવા તો કોઈ એવા સત્પુણ્યને લઈને કે એવા કુળમાં એનો જન્મ થાય કે જ્યાં વિતરાગ દેવગુરુ શાસ્ત્ર હોય, ખોટા દેવગુરુ શાસ્ત્ર ન હોય. છતાં એ કેમ માનવા માંડ્યા બીજા કુદેવાદીને? કે ત્યાં અટક્યા, ત્યાંથી આગળ ન વધી શક્યા એટલે વળી પાછા પડ્યા. એ પરિસ્થિતિ આવ્યા વિના રહેતી, એવું તત્વજ્ઞાનમાં છે. તત્વજ્ઞાનનો અભ્યાસ દર્શન ગાળે છે, મંદ કરે છે, પણ એ તત્વજ્ઞાનના શાસ્ત્રના પઠનના સાંભળવામાં ને એમાં એમાં જ રહ્યા કરે, અટકી જાય એમાં ને એમાં, અને અંદરમાં ન ઉતરે તો પછી અહીંયાની આ દર્શનમાં તીવ્ર થાય અને એ સિદ્ધાંતોની ભૂલ કરે. વાંચતો હોય એ શાસ્ત્રમાં એને કલ્પનાઓ થવા માંડે ઓઘ સંજ્ઞાને લીધે, અને પાછો ગ્રહિત વિચારમાં આવી જાય, એટલે આનું સ્થૂળ જ્ઞાન થઈ જાય. જો તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને, અભ્યાસ કરતા જ્ઞાન સૂક્ષ્મ થાય, પણ એ સૂક્ષ્મ જ્ઞાનની તકનો લાભ લઈને સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વભાવનું ગ્રહણ ન કરે તો વળી પાછું એ જ્ઞાન સ્થૂળ થઈ જાય દર્શનનો વધી જતા, કાં તો આગળ જાય નહીતર પાછો પડ્યા વિનારી નહીં જાય, પાછો પડી જ જાય. આવો નિયમ છે. ઘણા એમ કહે ભાઈ આ તો બહુ સૂક્ષ્મ વિષય જાણતા હતા, બહુ સૂક્ષ્મ વાત કરતા હતા, ને કેમ આમ આવી સ્થૂળ ભૂલ થઈ? તેથી આમ કરીએ, જો આગળ ન વધે તો પાછળ ગયા વિના રહીએ ને. આ એક સ્વાભાવિક નિયમ છે. દર્શનનો એવો જ કોઈ વિચિત્ર સ્વભાવ છે કે મંદ થવાના કાળમાં અનંતવાર મંદ કર્યો છે દર્શનનો, પણ આજે અનંતવાર મંદ કર્યો છે. પણ એ મંદગમન થવાના કાળમાં તકનો લાભ લઈને એનો અભાવ કરવા સુધીનો પ્રયત્ન ન કરે તો પાછો દર્શનનો તગડો થઈ જાય, જાડો થઈ જાય, પુષ્ટ થઈ જાય. આ એનો એક નિયમ જ છે, સ્વાભાવિક વસ્તુ. એટલે દર્શનમાં મંદ થાય તો પણ ત્યાં અટકવા જેવું નથી, એમ એમાંથી તાત્પર્ય નીકળે. આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે, જગતમાં તેનાથી ઊંચી વસ્તુ કોઈ નથી, આત્માથી કોઈ ઊંચી વસ્તુ નથી. પરમાત્મા પ્રકાશના પ્રવચનો કરતા દ્રવદૃષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં જે પ્રવચનો પ્રસિદ્ધ થયા છે, પ્રકાશિત થયા છે, એમાં એવો વિષય લીધો છે ગુરુજી, આત્માને પરમ શબ્દનું વિશેષણ લગાડ્યું છે. ઉદિત પરમ પંચમ ભાવ, પરમ પારિણામિક ભાવ. તો પારિણામિક ભાવ તો છે, દ્રવ્યની વિષય છે, પણ નિજ આત્મા માટે તેને પરમ પારિણામિક શબ્દ લાગે છે. પોતાના આત્મા માટે, બીજા આત્માઓ માટે અને બીજા પુદ્ગલો, ચાર દ્રવ્યો, ધર્માસ્થિ ધર્માસ્થિ આકાશકાળ, બધા એને સામાન્ય સ્વભાવ પારિણામિક ભાવે છે. પણ પોતાનો આત્મા પરમ પારિણામિક ભાવે છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, પરમોત્કૃષ્ટ એટલે એને પરમ પારિણામિક. એ પરમ નો ભાવ ખોલતા ખોલતા ગુરુદેવ પ્રવચનમાં એમ કહે છે કે આત્મા એવો પરમ એટલે ઉત્કૃષ્ટ સ્વભાવે છે કે એની આગળ બધું અપરમ છે, અપરમ છે. શું? કેવળ જ્ઞાનની પર્યાય શુદ્ધા, મુક્તિની દશા શુદ્ધા, પરમાનંદની દશા શુદ્ધા, બધી દશાઓ અપરમ ભાવે છે અને આત્મા પરમ ભાવે છે. કેમ કે એનાથી અનંત ગુણ છે, એ તો એના અનંતમાં ભાગે છે મુક્તિની દશા, એવો પરમ સ્વભાવે છે. આત્માથી આખું જગત કોઈ ઈષ્ટ, જગત એટલે તો કહે છે જગતમાં તેનાથી ઊંચી વસ્તુ નથી, ઊંચી વસ્તુ નથી એટલે તારે ઉપાદે કરવા લાયક આત્માથી કોઈ ઊંચી ચીજ નથી. એક જ ઉપાદે છે, સર્વોત્કૃષ્ટ ઉપાદે છે, પરમ ઉપાદે છે પોતાનું સ્વરૂપ. તેનાથી ઊંચી વસ્તુ કોઈ નથી. ત્યાં તો હજી મધ્ય પાત્ર લીધા છે. જ્યારે પહેલું વહેલું જીવને એમ લાગે કે આ જગતમાં આત્માથી કોઈ ઈષ્ટ નથી એવું ભાષે, ત્યારે મધ્યમ કક્ષાની પાત્રતામાં આવ્યો. ઉત્કૃષ્ટ પાત્રતામાં આવે તો પામી જતા વાર લાગે એને નહીં, એ મધ્યમ કક્ષાની મધ્ય પાત્ર એને કીધો છે. અને છતાં એને મહાભાગ્ય કહ્યો છે, ચાલો જગતને હેઠ, આખા જગતને તે નીચે મૂક્યું, તારા આત્માને ઈષ્ટપણે સ્થાપ્યો, ખરેખર તું મહાભાગ્ય ભાગ્યશાળી. ઉત્કૃષ્ટ પાત્ર તો એ સીધો અનુભવમાં નો પ્રયત્ન કરીને અનુભવ સુધી પહોંચે એટલે એની ઉત્કૃષ્ટ પાત્રતા થઈ ગઈ. પ્રયત્ન જાગે, પુરુષાર્થ જાગે અને એ પુરુષાર્થ નો પાવર ફાટી અને અપરોક્ષ પ્રત્યક્ષ અનુભવ કરીએ, ઉત્કૃષ્ટ પાત્ર થઈ ગયું. એને કોઈ લઈ જઈ શકતું નથી, આ આત્માને કોઈ હરણ કરી જઈ શકતો નથી. ક્યાંય એનાથી કોઈ એના ક્ષેત્ર છોડાવીને ક્યાંય બહાર લઈ જાય, કઈ પ્રશ્ન રહેતો નથી. આત્માને કોઈ લઈ જઈ શકતું નથી અને આત્માનું છે એમાંથી કાંઈ પણ કોઈ કાંઈ લઈ જઈ શકતો નથી. આ નુકસાન થાય છે ત્યારે માણસ દુઃખી થાય છે. પૈસા હોય ને પૈસા ચાલ્યા જાય, આબરૂ હોય ને આબરૂ ચાલી જાય, લોકો વાહવા કરતા હોય એના બદલે કોઈ બોલાવે નહીં અથવા અપમાન કરે, અને સધનતામાંથી નિર્ધનતા આવી જાય, આ કોઈ લૂંટ કરી જાય, લૂંટી જાય સોનું દાગીના કપડાં વગેરે લૂંટી જાય, તો જાણે મારું વિયુગ્યું, મારામાંથી વિયુગ્યું, મારું ચાલ્યું ગયું, દુઃખ થાય. આ કહે છે કે મારામાંથી કાંઈ જતું નથી, મને કોઈ લીધી શકતો નથી. તમે સાર મારી ગાથા લીધી છેદાવવા ભેદાવવા અન્ય રીતે કોઈ લઈ જાવવા પરિગ્રહ નથી માર પડે. આ સમીર દૃષ્ટિનું ચારિત્ર ભલે એકનું તીવ્ર નથી તો પણ એનું પરિણામ તો આવું જ હોય છે. છેદાવવા ભેદાવવા અન્ય રીતે એને પરિણામમાં ઘણી શક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. ભલે ચારિત્ર નબળું છે તો પણ શક્તિ આટલી બધી શ્રદ્ધામાંથી ઉત્પન્ન થઈ છે. પ્રદેશ છૂટો પાડી શકાતો નથી. બાટલા ચડાવે છે ને ત્યારે છેલ્લે છેલ્લે બધું નસ સંકોચાઈ જાય તો આત્મા નો આવે, અથવા ફળ મૂકે તો સ્લીપ થઈને આગળ આખી ખસી જાય પણ એને પકડાય નહીં. ફળ અણી અડે ત્યાં ખસી જાય, પછી શું કરે? આમ છેદ પાડે ઓલા, આમથી કાપ મૂકે, કાપ આમથી મૂકે, બરાબર એનો જે નસ હોય એનો કટકો બરાબર હાથમાં આવે એવી રીતે ત્યાં ફળ મૂકે. એ કટકો કાઢી લીધો એમાં આત્માના પ્રવેશ કાંઈ નીકળી ગયા? જોઈ લેવો એ કટકો નિર્જીવ છે. કોઈ નાનામાં નાનો ટુકડો કાપીને બહાર મૂકે શરીરનો, એમાં કાંઈ આત્માના પ્રદેશો આવતા નથી. એ તદ્દન નિર્જીવ પરમાણુની ચીજ છે. આત્માના એક પ્રદેશને કોઈ સ્પર્શી શકતું નથી, કોઈ હથિયાર સ્પર્શી શકતું નથી, અસ્ત્ર શસ્ત્રનું ત્યાં કાંઈ કામ આવતું નથી. છે રૂપી રૂપી પણ હવે અને ત્યારે ખબર પડે છે કે રૂપી રૂપી સોયનો સોયની અણી અડે ત્યાં આખો અહીંયા જઈને ઉભો રહીએ છે. એક જગ્યાએ આખે આખો ત્યાં આવી જાય છે એ ગણીની જગ્યાએ. રૂપી અરૂપી છે, અરૂપી ભાવમાં રહેતા અરૂપીપણું છે. નહીંતર અનાદિથી એવું રૂપીપણા સાથેનો સંબંધ કર્યો છે કે એનો ત્રાસ એને પાર વગરનો, એનો ત્રાસ પણ જીવને પાર વગર. જીવોએ અનાદિકાળથી પરસ્પર ગુરુ પણ કર્યું છે, બીજાને ઉપદેશ આપતો લેવાની જરૂર પોતાને છે. એ જરૂરિયાત પૂરી થયા વિના તો ઉપદેશ આપવા માંડે. અધૂરો છલકાય એમ નથી કહેતા, અધૂરો ઘડો છલકાય. પૂરો ભરેલો લઈને જાય તો ન છલકાય, પણ અધૂરો ભરીને જાય તો ચાલક પાણી બહાર આવે છલક. એમ ઉપદેશના વિષયમાં એવું થાય છે, ઉપદેશમાં અધૂરાશ હોય તો એને એમ થાય કે હા મને ઘણો ઉપદેશ મળી ગયો, માંડે દેવા, પણ હજી તારે લેવાનું બાકી જ થાય. આ અપરિપક્વ દશાની નિશાની છે. આત્માને એનાથી નુકસાન થાય છે અને બીજાને પણ એના ઉપદેશનો લાભ કદી થતો નથી. કોઈ દિવસ એનો ઉપદેશ બીજાને લાગે નહીં. પણ બીડી પીતો પીતો એમ કે બીડી ન પીવી ભાઈ કોઈએ, હાથમાં કે મોઢામાં બીડી રાખે અને ઉપદેશ આપે કે ભાઈ બીડી નહીં પીતા, હું બીડી ન પીવા, તમે શું કરો? એનો ઉપદેશ કોઈ દિવસ લાગે સંસારના કાર્યો કરવા જેવા નથી એમ મધ્યપાત્રતામાં આવ્યું છે કે સંસારના કાર્યો કરવા જેવા નથી. એ બધા પુણ્યના કાર્યો છે કે પાપના છે? જે કાંઈ પુણ્ય પાપના હોય તે, પણ એ કરવા જેવા નથી ત્યાંથી શરૂઆત લેવી કે હું આ એક આત્મા, એવો આત્મા છું કે કરી શકતો નથી. પછી જે થાય તે એના કાળે થવા યોગ્ય હતા તે થયા ને મારા કર્યા થયા નથી. આમ અકર્તાપણું કેળવવાનો પ્રયત્ન કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે આ લક્ષ્ય રાખવા જેવું છે.
જો આ જાગૃતિ ન રાખવામાં આવે તો સંસારના કાર્યો કરવામાંથી છૂટશે નહીં, એટલે સંસારથી છૂટશે નહીં. સંસારથી છૂટવાની આ બધી વાતો છે. આત્માને કોઈ લઈ જઈ શકતું નથી, એટલે આત્મા માંથી પણ કોઈ કઈ લઈ જઈ શકતું નથી. તેથી કોઈ પણ પદાર્થના વિયોગની શંકા અને ભય પણ કર્તવ્ય નથી કે આમ થઈ જશે તો તેમ થઈ જશે તો. જે થવાનું છે એમાં કોઈ ફેરફાર કરવાના નથી. તારી અક્કલ હોશિયારી કે ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનું પરિણામ એમાં કામ કરી શકે એમ નથી. જે થનાર છે બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. તું તારું સંભાળ, તારા સ્વરૂપને સંભાળ તો મોટામાં મોટો વિવેક છે ને ડાપણ છે, અને નહીતર અવિવેક છે અને મૂર્ખાય છે, બીજું કાંઈ નથી. જે છૂટી જાય છે તે તો તુચ્છ વસ્તુ છે. હવે એમ કે છે ઘડીભર માટે નુકસાન થયું સંયોગોમાં તો એને બહુ કિંમત નહીં આપતું, આવે એને પણ બહુ કિંમત નહીં આપ. સંયોગની અનુકૂળતા આવે એને પણ કિંમત નહીં આપ. એના રસમાં ચડી જઈશ નહીં પુણ્યના ઉદયમાં, અને પાપના ઉદયમાં કાંઈ પણ વિયોગ થાય તો એ તુચ્છ વસ્તુ છે એમ સમજીને એના ખેદના રસમાં પણ ચડી જઈશ. બે માંથી એક રસ કેળવા જેવો નથી. તુચ્છ છે એની તુચ્છતા બરાબર લક્ષમાં રાખીને એનો રસ તોડી નાખવો જોઈએ. તને તેને છોડતા તને ડર કેમ લાગે છે? તુચ્છ વસ્તુ છૂટી તો એનો તને ભય શું, એની તને ચિંતા શું, એનો ખેદ શું? એ કાંઈ કરવા જેવું નથી. ચાર દિવસની પણ ચાંદની નથી અનંતકાળમાં. અને એ ચક્રવર્તીના ની સમૃદ્ધિમાંથી એક રજકણ આત્મામાં આવે એવું નથી. જો ચક્રવર્તી થયો ને દ્રષ્ટિ સમ્યક હોય તો લપતાય નહીં, નહીતર હાથની નારકીએ ગયા વિના હરે નહીં. આ 24માં 12 ચક્રવર્તી થયા, 63 સલાખામાં 12 ચક્રવર્તી થયા. એ 12 માંથી 2 સાતમી નારકી ગયા, એક શુભમ ચક્રવર્તી અને એક ભ્રમદત ચક્રવર્તી. 2 સાતમી નારકી માં થયા ત્યારે 33 સાગર ને આવ્યું. કેમ કે એનો રસ પીડ્યા વિના, અનુકૂળતાનો રસ પીડ્યા વિના, એટલી બધી અનુકૂળતાનો રસ વધી જાય જાય સાતમી. નહીં નહીં, એમાં સમ્યક દ્રષ્ટિઓ થાય છે. હા, ભરત ચક્રવર્તી ચરમ શરીર મોક્ષમાં ગયા. 12 ચક્રવર્તી થાય એક આરામાં, અવસર્પિણી ને ઉત્સર્પિણી એમાં 12 ચક્રવર્તી થાય. 12માં આ કાળની અંદર 2 ચક્રવર્તી મિથ્યા દ્રષ્ટિ થયા, શુભમ ચક્રવર્તી અને ભ્રમદ ચક્રવર્તી. જો ચક્રવર્તી હોય ને મિથ્યા દ્રષ્ટિ પણ રહે તો નિયમથી હાથ વિનાર કહે જાય. એને તો 96,000 આણે છે, એનો કઈ નિયમ નથી. એટલે એનો કોઈ નિયમ નથી. કોને શું હોય આપણો તો બધો કથાનો યોગનો વિષય પણ નથી. ચક્રવર્તી જે પુણ્ય ઘણી દ્રષ્ટિ સમય